શ્રી પ્રવચન સાર ગાથા 92 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 46.
ખાય તો એટલી મને ધર્મ કરવાની સગવડ જોઈએ, અને નહીતર મને ધર્મ થાય નહીં. તમે તો દેવ ગુરુ શાસ્ત્ર મુખ્ય તો ધર્મ થશે, તમે તો પહેલે પરાધીન બુદ્ધિ થી ઉપયોગ પરાધીન બુદ્ધિ તાત્પર્યવ્રતો પૂર્વ પ્રકારેણ એતો ઉઠવા માટેની વૃત્તિને એના માટે તાત્પર્ય વૃત્તિ નામ આપવામાં આવ્યું છે. એ ગાથાથી આદિથી લઈને સપ્તકી ગાથા બી દોગ અધિકાર પ્રથમ ગાથા રત્ન આધાર પુરુષ આધાર માટે ધર્મ છે સંભવથી જો નિર્મોદિત થી સાચી મોર દ્રષ્ટિને છોડી દીધી છે ઇત્યાદિ દ્વિતીયા આત્મા ધર્મ સ્વયં ભાવ જ્યોતિ સહજ વિલસ ભોગયોગને પ્રાપ્ત કરીને આત્મા સ્વયં ધર્મ અર્થાત ધર્મ થતો અર્થાત પૂતે ધર્મપણે પરિણમતો થતો નિત્ય આનંદના ફેલાવથી સરસ અર્થાત જે શાશ્વત આનંદના ફેલાવથી રસયુક્ત છે એવા જ્ઞાન તત્વોમાં લીન થઈને અતિ અવિચળપણાને લીધે દેવીજીમાન જ્યોતિવાળા અને સહજપણે વિલસતા સ્વભાવથી પ્રકાશતા રત્નદીપકની નિષ્કંભ પ્રકાશવાળી શોભાને પામે છે. અર્થાત રત્નદીપકની માફક સ્વભાવથી નિષ્કંભપણે અત્યંત પ્રકાશા કરે છે અથવા અત્યંત ધ્યાના કરે છે. જ્યારે આત્મા ભોગયોગને પ્રાપ્ત કરે છે જયારે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં એ સ્થિર થાય છે વિતરાગ ભાવરૂપ ઉપયોગ છે એમાં રાગની રાગાંશની ઉત્પત્તિ થતી નથી. એવો જે શુદ્ધ ઉપયોગ શુદ્ધોપયોગને પ્રાપ્ત કરીને પામી શુદ્ધોપયોગ પોતે થઈને પૂર્ણ ધર્મ થતો, એ શુદ્ધોપયોગ જે ધર્મ છે, ધર્મ ધર્મ તો આપણું પોતાના પુરુષાર્થ દ્વારા ધર્મ ધર્મ તો આખું જગત કહે છે, અને માનેલો એવો પોતાનો ધર્મ બધા ધર્મ પણ એ અંગીકાર કર્યો છે, પ્રાપ્ત કરે છે, પાળે છે. પણ શુદ્ધોપયોગ જે ધર્મ છે, શુદ્ધ ઉપયોગ જે ધર્મ છે, જે આત્માના પરિણામરૂપ જ્ઞાનના વ્યાપારમાં મલિનતા ન હોય, શુદ્ધ શુદ્ધ એટલે મલિનતા રહી પણ હોય, રાગનું કલંક ન હોય, રાગની અપવિત્રતા મલિનતા ન હોય, એવો જે શુદ્ધ ઉપયોગ તેને પ્રાપ્ત કરીને આત્મા પોતે સ્વયં ધર્મરૂપ થાય છે, ત્યારે આત્મા પોતે સ્વયં ધર્મરૂપ થાય છે. આગળ એ કહ્યું ને બાણુ ગાથામાં કે તે મુનિ મહાત્મા ધર્મ છે. મુનિને પ્રધાનપણે શુદ્ધોપયોગી ગણીને એને ધર્મનું સ્વરૂપ કહેવામાં આવે છે. સ્વયં ધર્મ થતો અર્થાત પોતે ધર્મપણે પરંતુ ધર્મરૂપ થતો એમ કહો, અથવા તો પોતે ધર્મપણે પરિણમ તો થકો, અભિનયથી ધર્મરૂપ પોતે થયો થકો એમ કહેવામાં આવે છે. પરિણામનો ભેદ પાડવામાં આવે તો ધર્મરૂપે પોતે પરિણમ તો થકો એમ કહેવામાં આવે છે. અભિનયનું કહેવાય છે નિત્ય આનંદના ફેલાવથી સરસ એવા જ્ઞાન તત્વ માલિન છે. કેવું છે જ્ઞાન તત્વ? એનું વિશેષણ છે તો નિત્યાનંદ સ્વરૂપ છે. જ્ઞાન તત્વ છે એ નિત્યાનંદ સ્વરૂપ છે, એમાં ક્લેશનો કોઈ અંશ છે નહીં. ઉલટું આમ છે કે જગતના જીવને ક્લેશો નદીનો કિનારો મળતો નથી, ક્લેશના દરિયામાં પડ્યો છે. ચારે બાજુની એમ પાણી પાણી હોય ને ત્યાં કિનારો દેખાય નહીં. મિથ્યા દ્રષ્ટિ જીવને જેને ક્લેશમાત્રનું સ્વરૂપ ક્લેશમયપણે ભાસે છે, અનુભવાય છે, એને ક્યાંય ક્લેશનો કિનારો દેખાતો. અહીંયા કહે છે કે નિત્યાનંદ સ્વરૂપ છે જેમાં ક્લેશનો સદંતર અભાવ છે. ત્રણેય કાળે જે પરિપૂર્ણ આનંદ સ્વરૂપ જ છે, એના ફેલાવથી સરસ એનો ફેલાવ છે, ભરપૂર ભરેલો છે, આનંદ રસથી યુક્ત છે, સરસ છે. જે હૃદયમાં ભરપૂર ભરેલો છે, રસ સહિત રસયુક્ત શાશ્વત આનંદના ફેલાવથી રસયુક્ત છે. રસ છે ને એ શક્તિને સૂચિત કરે છે, રસ છે એ શક્તિને સૂચિત કરે છે. આમ તો શક્તિને કોઈ વાર રસ કહેવામાં આવે છે. કેવો છે આત્મા? એમ કહેવાય કે જ્ઞાન રસનો પિંડ છે, એમ પણ કહેવાય છે. જ્ઞાન શક્તિ કહો કે જ્ઞાન રસ કહો, હિંદમાં રસ આવે છે, હિંદનો રસ કહે છે. હિંદ અને હિંદ રસ ખીલી ગયા છે. જે હિંગ રસ આવે છે એમાં હિંગ વાપરો એના કરતા બહુ ઓછી ચીજો વાપરવી પડે. હિંગ આપી નાખો તો હિંગનો રસ એટલો ગરાટ જ વાપરવો પડે છે. એ જ્યારે જ્ઞાન રસ કહેવામાં આવે, આનંદ રસ કહેવામાં આવે, ત્યારે એ જ્ઞાન અને આનંદની પરિપૂર્ણ શક્તિ બતાવી છે. અને આનંદ રસ આત્મા એટલે આનંદ રસ, આત્મા એટલે જ્ઞાન રસ એમ કહેવામાં આવે. શક્તિના સ્વરૂપમાં વપરાય આનંદના ફેલાવથી સરસ એવા જ્ઞાન તત્વોમાં આવી થઈને અત્યંત અવિચળપણાને લીધે જ્ઞાન તત્વોમાં ગોપયોગથી દીન થઈને અત્યંત વિચલપણાને લીધે, સ્થિરતાને લીધે, ઘણી સ્થિરતા જેમાં આવી ગઈ છે, યોગને પ્રાપ્ત કરે છે ત્યારે આત્મામાં ઘણો ઊંડો ઉતરી જાય છે. એમ કહે છે એટલે સ્વરૂપ મંથર છે એમ કહેવામાં, ફાવતું નથી. બહિર્મુખ ઉપયોગમાં ભલે પંચ મહાવ્ર સમિતિ ગુપ્તિ નો ઉપયોગ હોય તો પણ એ પંચમાવ્રતના ઉપયોગમાં એમને આવું ફાવતું નથી. બહિર્દ્રષ્ટિ જીવો તો એમ માને આટલો બધો સંયમ પાળે છે, એવો પાંચ મહાવ્રત પાળે છે, સમિતિ પાળે છે, ગુપ્તિ પાળે છે, નિરતાર નિરતિચારપણે વ્રતોનું પાલન કરે છે. અહીં તો કહે છે કે એ એવા સ્થાનમાં મુનિરાજ બિરાજમાન છે કે એને એમાં આવતું આવવું ફાવતું, આટલો બધો ફેર છે ગણતરીમાં. એકને ટોચની ગણતરી છે તો એકને ઉપરના ટોચની ગણતરી છે, બીજાને નીચેના તળિયાની ગણતરી છે. એટલો બધો ફેર છે. અવિચળપણાને લીધે એમાંથી લીધે છે કે જેની આત્મસ્થિરતા છે શુદ્ધ ઉપયોગની, એ આત્મસ્થિરતાનું માપ મનની કલ્પના દ્વારા આપી શકે એવું અનુભવ ગોતે હોવાથી ભલે નીચેના અનુભવમાં એનું જ્ઞાન થઈ શકે છે, કેમ કે નીચેના અનુભવમાં તો કેવળ જ્ઞાનનું પણ જ્ઞાન થાય છે. તો એ લખાને અનુભવ થાય, જ્ઞાનનું જ્ઞાન થાય, કેવળ જ્ઞાનનું પણ જ્ઞાન થાય. એને ભૂલી દેખાય એ જ આત્મસ્થિરતા શું છે એનું જ્ઞાન થાય છે. પણ અનુભવ રહીત જીવને મનના તરંગમાં, મનની કલ્પનામાં એ મનાતીત વિષય સમજણમાં આવી શકતો, મનથી પાર ચીજ છે ને, એટલે અત્યંત આત્મસ્થિરતા અથવા અત્યંત આત્માનું યોગમાં વિચળપણું છે એ કેવી દશા છે એ માત્ર મનનો વિષય રહેતો. કોઈ અનુમાન લગાવે, કોઈ તર્ક લગાવે, કોઈ યુક્તિ લગાવે, પણ એમાં એનો ભાવ ભાસે યુક્તિ કેમ લગાવે શિવથી કુતરે રૂમાળે રૂમાળે ધબધકતી સોય કોઈ લગાવે તો પણ મનની આત્મસ્થિરતા ચડે અત્યંત વિચારપૂર્ણ કહ્યું ને કહેવા માત્ર નથી, તો પણ એ સ્થિરતા એટલે એ તો નાસ્તિથી કહ્યું, આમ થાય તો પણ આમ ઉપયોગ ચડે નહીં એમ નાસ્તિ કરી. અસ્થિ કેટલી એનું માપ એમાં આવતું, કેમ કે એથી અનગુણ છે. અત્યંત વિચળપણાને લીધે દેવીપીમાન જ્યોતિ વાળા અને સહજ વિલસતા રત્ન દીપકની નિષ્કંપ પ્રકાશ વાળી સુભાને પામે છે. જેમ કોઈ રત્નદીપક હોય, મોટું રતન હોય, અબ્દુના અબ્દુથી પણ એની કિંમત અંકાય ન હોય. શાંતિ મોટા મોટા રતન થાય છે મુગતમાં પહેરે કોઈ મુરેરા જો એનું જે પ્રકાશ છે એ નિષ્કંપ હોય છે. દીવાની જ્યોતમાં જે પ્રકંપનું પાણપણ થાય છે એવું રત્નદીપકના માના પ્રાપ્ત બંધો તીવ્ર પ્રકાશ હોય છે. દેવદીપીમાં વાળા અને સહજપણે વિલસતા જેની દિવ્ય જ્યોતિ છે, દિવ્ય જ્ઞાન છે, બીજીમાનનો શું થાય, શોભતું બીજીમાન એટલે શોભતી જોતી જ્ઞાન વિકસે છે, જેટલી સ્વરૂપ સ્થિરતા શુદ્ધોપયોગની રહે છે એટલું જ્ઞાનના ભંડાર, જ્ઞાન શક્તિનો ભંડાર અંદર પડ્યો છે આત્મામાં, અપરિમિત બેહદ જ્ઞાન શક્તિનો સામર્થ્ય છે, એમાંથી જ્ઞાનનો વિકાસ થવા લાગે છે. ચોથેનું સ્થાને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય ત્યારે એ જીવ માટે એમ કહેવાય છે એને જગતના બધા જીવોમાં એક મહાવિવેક પ્રત્યો છે, નિર્મળતા થઈ ને જ્ઞાનની નિર્મળતા થઈ. અહીં તો શુદ્ધોપયોગમાં સ્થિર થઈ જાય છે મુનિ, ઊંડો 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 ઉતરી જાય છે, એ જ વિકાસ જ્ઞાનની નિર્મળતાનો થાય છે, સ્વચ્છ જ્ઞાન થાય છે, અથવા સહજ જ્ઞાનનો જે વિલાસ થાય છે એની શાંતરસની શોભા. શાંતરસથી શોભે છે ને એ પણ કોઈ અલૌકિક પ્રકારનો વિષય છે, લૌકિકમાં એનો ક્યાંય ઉપમાનો પત્તો લાગતો, કે આની જોડે કોઈની જોડે સરખાવી દે અને બતાવી દે એવો મેળ ખાતો નથી. નિષ્કંભમણે જાણે પ્રકાશા જ કરે છે, જાણ્યા જ કરે છે, જ્ઞાતા દેષ્ટા થઈને જગતથી ઉપર તરતો વિશ્વસ્ય ઉપરી તરંતી શ્લોક આવે છે સમયસારમાં, જાણે જગતથી ઉપર તરતો એ જ્ઞાતા દ્રષ્ટાપણે જગતના તમામ પદાર્થને જાણ્યા કરે છે, જાણે કોઈ દીપકનો નિષ્કમ પ્રકાશ હોય એ રીતે પ્રકાશા કરે. એ રીતે અહીંયા શુદ્ધોપયોગનો મહિમા કરવામાં આવ્યો છે. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન નામના પ્રથમ અધિકારની આચાર્ય આત્માને જ લીધા છે આમાં. જ્ઞાન તત્વ એટલે પોતાનું આત્મતત્વ, અને જ્ઞેય તત્વ એટલે અનુભવ ગોચર થાય એવું જે પોતાનું જ્ઞાનમાં પોતે ને પોતે પોતાને અનુભવ ગોચર થાય એવું સ્વજ્ઞેય તત્વ. જ્યારે જ્ઞાન સ્વસન્મુખ થાય છે ત્યારે એમાં સ્વપરની કેવા જણાય છે એ રીતે અહીંયા જ્ઞેય તત્વનું એ દ્રષ્ટિકોણથી નિરૂપણ કરવામાં બહુ ઊંચી ઊંચી વસ્તુઓ રહેલી છે. નિકૃષ્ટ કાળ હોવા છતાં બહુ ઊંચામાં ઊંચી ચીજ આવી રહેલી છે. ખરેખર તો કિંકુંડાચાર્યના જે શાસ્ત્રો છે વર્તમાનમાં તો જૈન ધર્મના આધારસ્તંભ રૂપે છે, જેને આધાર લઈ શકાય કે કુંડકુંડાચાર્ય આમ કહે છે એવા બધા શાસ્ત્રો છે. અધ્યાત્મની ગમતા અને સિદ્ધાંતનો વિષય અસાધારણ રીતે રહી ગયો છે. અધિકૃતમ ઇતિ જ્ઞાન તત્વમ યથાવત તત્સિદ્ધ્યર્થમ પ્રથમ વિષયમ જ્ઞેય તત્વમ બુભુત્સુ સર્વાનર્થાન કરયતિ ગુણદ્રવ્ય પર્યાયુષ્યા સાદુર્ભૂતિ ભવતી યથા જાતમોહાંકુરસ્ય. અર્થ, આત્મારૂપી અધિકરણમાં રહેલા અર્થાત આત્માને આશ્રય રહેલા જ્ઞાન તત્વનો એ રીતે યથાર્થપણે નિશ્ચય કરીને, આમ તો આત્માના આશ્રય તો ઘણા આનંદ ગુણ છે, છતાં જ્ઞાન તત્વનો નિર્ણય યથાર્થ કરીને આત્માના આશ્રય રહેલો જે જ્ઞાન સ્વભાવ એ દ્વારા આખા આત્માને જ્ઞાન તત્વ રૂપે નિર્ણય કરવામાં આવે છે, યથાર્થપણે નિશ્ચય કરીને. શબ્દ એવો વાપરે છે, યથાવત જ્ઞાન તત્વમ યથાવત મૂળ શબ્દ વાપરે છે. આત્મારૂપી અધિકરણમાં રહેલા એટલે આત્માના આશ્રય રહેલા જ્ઞાન તત્વનો, જ્ઞાનમય આત્મા છે એ રીતે એનો યથાર્થ નિશ્ચય કરીને આમ છે. આમ તો જ્ઞાન અનંત ગુણોમાં એનો એક ગુણ છે, તો પણ જ્ઞાન સ્વભાવ કહેતા એમાં અનંત ગુણ આવી જાય એમ છે. એટલો જ્ઞાન ગુણને ભેદથી જુદો પાડીને જ્ઞાન તત્વ કહેવામાં આવે છે એમ છે. જ્ઞાન તત્વનો એ રીતે યથાર્થપણે નિશ્ચય કરીને તેની સિદ્ધિને અર્થે, એટલે કેવળ જ્ઞાન પ્રગટાવવા અર્થે, પોતાના પ્રયોજનની પૂર્ણતા કરવાના અર્થે, પ્રસન્નના લક્ષ્ય, પ્રસન્નના લક્ષ્ય એટલે ઉપશમ પ્રાપ્ત કરવાના, એટલે કે નિષ્કષાયપણું પ્રાપ્ત કરવાના હેતુથી આવી આ એમાં અભિપ્રાય છે. જ્ઞેય તત્વનો જાણવાનો ઈચ્છુક જીવ દ્રવગુણ પર્યાયથી જાણશે એમ કે છે. સર્વ પદાર્થોને દ્રવગુણ પર્યાય સહી જાણે છે કે જેથી મહાનકુરની બિલકુલ ઉત્પત્તિ, આવું પ્રયોજન બરાબર દ્રષ્ટિના દોરમાંથી છોડ્યા વગર શાસ્ત્રનો અભ્યાસ કરવાની વાત ચાલે. શાસ્ત્ર સ્વાધ્યાય છે ને, આ તો શું કે છે કે પ્રસમના લક્ષ્ય એનો ભાવ ઉપશમ પામે છે કે નહીં એ એના લક્ષ્યમાંથી છૂટતું નથી. વેપાર કરે ત્યારે ભલે વેચાણ કરે કે ખરીદ કરે માલ, પણ એમાં કમાણી થવાનું જે દ્રષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ ક્યારેય કદી છૂટતો નથી. એનું નામ વેપાર કર્યો એમ કહેવામાં આવે છે. ખરીદ કર્યો એનું નામ વેપાર કર્યો કે નહીં, માલ વેચ્યો એનું નામ વેપાર કર્યો કે નહીં, પણ એમાં કમાણીનું લક્ષ્ય રહ્યું તો વેપાર કર્યો. સમજી શકાય એવી વાત છે કે નહીં? વેપારી અહીંયા કહે છે કે આત્મામાં ઉષ્મ ભાવનો નફો થાય છે કે નહીં, ભાવ ઉષ્મપણાને પામે છે કે નહીં, એનું જો એને પોતાનું સ્વલક્ષ નિજલક્ષ ન રહ્યું પણ એને દ્રવગુણ પર્યાયનું જાણવું એના માટે નિરર્થક છે. ખાસ કરીને આ પ્રકારનું જે સ્પષ્ટતા છે એ શુષ્ક જ્ઞાનની સામે ખાસ કરીને કરવામાં આવે છે. શાસ્ત્ર જ્ઞાન થયા કર્યા પછી અથવા શાસ્ત્રનો સ્વાધ્યાય જીવ કરતો હોવા છતાં શુષ્કતા આવે છે. શુષ્કતા આવે છે ત્યારે એનો કષાય તીવ્ર રહે છે તો પણ એને ખબર રહેતી નથી, કેમ કે સ્વલક્ષનો એને અભાવ છે. ત્યારે એને એમ જોવા કહેવામાં આવે છે કે ભાઈ આ ઉપશમ પ્રસમના લક્ષ્ય આ અગ્નિ તત્વ જાણવાનો ઈચ્છુક જીવ છે. એ પ્રકારની વૃત્તિ ન હોય તો જ્ઞાનની તત્વના જાણવાની યથાર્થ પણ પામતી છે. યથાર્થ રીતે જ્ઞાન તત્વનો યથાર્થ નિર્ણય કરીને જ્ઞેય તત્વ જાણવાનો ઈચ્છુક છે એમ કહ્યું. એ જ્ઞાન તત્વ છે તે જ જ્ઞેય તત્વ છે, જ્ઞાન ને અગ્નિ કોઈ જુદા છે. વચમાં નાખ્યું કે પ્રસન્નના લક્ષ્ય એ જાણે, ને જાણે તો એવી રીતે જાણે કે જેનાથી મહાંકુરની ઉત્પત્તિ થાય. બહુ સચ વાત લીધી છે એ કહેવા માંગે છે કે જો તમે દ્રવગુણ પર્યાય યથાર્થપણે જાય એટલે દ્રવ્યનો યથાર્થ થાય શકતો ન, તો એ જ્ઞાનનો યથાર્થ જ્ઞાનનો પ્રકાર એવો છે કે મોહાંકુરની ઉત્પત્તિ થાય આમ સંધિ છે. જ્ઞાનની યથાર્થતાનું આ લક્ષણ છે, નહીતર એ જ્ઞાન યથાર્થ રહેતું નથી, ગડબડ વાળું જ્ઞાન છે. વ્રતાદી આવે છે, જેમ જેમ આત્મસ્થિરતા વિતરાગ ભાવ વધે છે તેમ વ્રતાદી આવે છે. શરૂઆત થાય મોક્ષ માર્ગની ચોથા ગુણ સ્થાને ત્યારે અવ્રતિ હોય, એ તો પ્રસિદ્ધપણે અનાદિ અનંત ત્રણેય કાળે એને અવ્રત નામનું ચોથું ગુણ સ્થાન કહ્યું છે. અવ્રતિ છે માટે એ મોક્ષ માર્ગી જીવ નથી એમ તો છે. મોક્ષ માર્ગમાં વિશેષ દ્રઢતા થતા, વિશેષ વિતરાગતા વધતા, વિતરાગતાના સદભાવમાં રાગના અભાવના સૂચક વ્રતો બાહ્ય દેખાવ ધારણ કરે, એ બહારનો દેખાવ છે. અંતરંગ વિતરાગતાને તો જીવ સીધું ઇન્દ્રિય ગોચર પણ જાણી શકતો નથી, એ મનનો વિષય નથી. જે અંતરંગ આત્મશુદ્ધિ વિતરાગ ભાવ રૂપ સ્થિરતા છે, એ વિતરાગતા કેટલી વધી છે પંચમ ગુણ સ્થાને, છઠ્ઠે ગુણ સ્થાને, એ કોઈ મનનો કે બીજી ઇન્દ્રિયનો વિષય છે? એક શ્લોકમાં કેટલી વાત લીધી છે, સંધિ એટલા માટે લીધી. આયા જ્ઞાન તત્વનું નિરૂપણ કર્યું પહેલા અધિકારમાં, હવે જ્ઞાન તત્વનું નિરૂપણ કરશું. તો બે અધિકારના વિષય વચ્ચે કાંઈ મેળ છે કે આ જે જ્ઞાન તત્વ જાણ્યું તેને જ જ્ઞાને અહીંયા અગ્નિ તત્વ તરીકે કહેવામાં આવશે? જ્ઞાનમાં જણાવવા યોગ્ય એવું જે સ્વતત્વ એને આ અગ્નિ તત્વ કહેવામાં આવ્યું છે. અને જાણનાર જેનામાં જાણવાનો ભંડાર પીડ્યો છે જ્ઞાન શક્તિનો, એને જ્ઞાન તત્વ કહેવામાં આવ્યું છે. તો એને જ જાણે છે, જે જ્ઞાન તત્વ છે એને જ જ્ઞાન અગ્નિ તરીકે જાણે છે. એમ બંને વિષયની સંધિ છે. જ્ઞેયને ભેદથી કહેશે, પણ ભેદથી કહેશે ત્યારે પ્રસંગનું લક્ષ હોવાથી અભેદ પણ એ જણાય છે ત્યારે એમાં મોહાંકુરની ઉત્પત્તિ થતી નથી, મોહનો અંકુર પણ ઉત્પન્ન થતો નથી એમ કહે. અંકુર એટલે નાનામાં નાનો અંશ, જેમ ઝાડ મોટું થાય એ પ્રથમ એનો શરૂઆતનો ઉગાવો થાય ત્યારે એમ કહેવામાં આવે છે કે અંકુર ફૂટ્યો, આ બીજ વાયુ હતું એનો અંકુર ફૂટ્યો. એમ નાનામાં નાની શરૂઆત મોહની ન થાય એ પ્રકારે મોહાંકુરની બિલકુલ ઉત્પત્તિ થતી એમ કે. હા, પેલા પરંપરા ચાલતી હતી ને, મોહની પરંપરા ચાલતી હતી. મોટું સૈન્ય હતું, એને એક સાથે ભગાડી મૂક્યું. એવો એક અવાજ કર્યો કે એની સાથે લડવાનો પણ અવસર રહ્યો, લડ્યા વગર ભાઈ ગયા. એ તો જુદી જુદી રીતે ભાવને પ્રદર્શિત કરવા. આત્મામાં રહેલા જ્ઞાન તત્વનો યથાર્થ રીતે નિર્ણય કર્યો એમ કે છે. આત્મની અધિકૃતમ, આત્મારૂપી અધિકરણ, આત્મારૂપી સ્થાન આધાર, એમાં શું રહ્યું છે? તે જ્ઞાન તત્વ રહ્યું છે. તે જ્ઞાન તત્વ કહેતા એમાં આખો આત્મા આવી જાય, તેનો યથાર્થપણે નિશ્ચય કરીને. એટલે પોતાનું સ્વરૂપ જીવું છે એવું એવું જીવું કેવળ જ્ઞાનમાં આત્મતત્વ જણાય છે એ નીચે પણ એને પોતાને ભાષે પ્રતિભાષે જેવું છે એવું ભાષે એટલે એને પ્રતિભાષે કહેવામાં આવે છે. થાય નહીં તો છે ત્યાં સુધી, જ્યાં સુધી પૂર્ણ શુદ્ધિ ન થાય, જ્યાં સુધી ક્ષાયિક દશા ઉત્પન્ન ન થાય, કેવો જ્ઞાન કેવો દર્શન સુખ અને ક્ષાયિક દશા કહે છે, ત્યાં સુધી એવી મોહનો અંકુર અંદર મોહનું બીજ રહેલું છે. પણ અંકુરની ઉત્પત્તિ થવા દેતો નથી. હા, પુરુષાર્થ દ્વારા પરિણમનમાં પુરુષાર્થ છે ને પરિણમનમાં મોહ થાય છે, તો એ મોહને ઉત્પન્ન થવા દેતો નથી. બીજ ખલાસ થઈ જશે. અંદર થી અંકુરો ઉત્પન્ન થાય ને, અંદર મોહને પોષણ મળે એવું તો કઈ રહેવા દેતા. એવું જ ભાષે છે, એટલે જેમ અત્યારે હું ફલાણો છું એમ ભાષે છે, એ વસ્તુ ખલાસ થાય એમ છે. એમ છે, જેવું અખંડ પ્રતિભાસની આત્મા છે એવું જ એને પ્રતિભાસમાં છે. પોતે પ્રતિભા અખંડ પ્રતિભાસમય, અને પ્રતિભાષણમાં ભાવભાષણમાં પણ એવો જ આવે છે. એમ છે, પછી હું ફલાણો છું એ કલ્પના એની ચાલી જાય છે. કલ્પના છે એ વિલીન થઈ જાય છે. જેમ સ્વપ્નું હતું કે ખરેખર કોઈ વસ્તુ નહોતી, સ્વપ્નું હતું કે ખરેખર કોઈ વસ્તુ નહોતી, સ્વપ્નમાં એ જુએ ઘૂમરી ગયો, આ હવે મારી ઠાકડી લઈ જાય છે એમ જોયું પોતે ને પોતે, બને કોઈ દિવસ કોઈને એવું એવું તો કોઈ બી કોઈ જાગૃત અવસ્થામાં તો બની શકે. જાગે જયારે એમ વિચાર કરે રાતે શું જોયું, ખોટું જોયું. કેમ ખોટું જોયું? કે એવું જોવું સંભવિત નથી. કોઈ પોતાના જ મૃતદેહને જોવે એવું તો કોઈ જોવું સંભવિત નથી. એમ જાગૃતિમાં બરાબર ખ્યાલ આવે છે ત્યારે સ્વપ્નને જૂઠ માનવામાં આવે છે. બસ એવું શરીર પરિવાર અનેક પ્રકારના સંગ પ્રસંગ અનુકૂળતા પ્રતિકૂળતા સંયોગની ગોઠવણી એની રમત એની ગડબડ આજે ને અનેક પ્રકારના પ્લાનિંગ ફલન ભીગણું કાંઈ ચાલે છે કે નહીં? આ ભાઈ આ એક અખંડ પ્રતિભાસને જોતા બધું જૂઠ સ્વપ્નવત જોવામાં આવે છે. કેમ કે કાંઈ નથી, એને કોઈ સંબંધ એને છે. મરી જાય છે ત્યારે તો માણસ બોલે છે જુઓ કાંઈ એને હતું, ભેરા ઘરમાંથી આવેલો ગયો એનું કાંઈ હતું? પણ એ તો ગયો ગયો ત્યારે ને, પહેલા એ નહોતું એ વાત એને જ્ઞાનમાં આવતી નથી. એ પણ એ તો મોહવશ બધો બકવાસ છે. એ તો એને આઘાત લાગે છે એટલે મોહવશ બધો બકવાસ થાય છે. આપણે જ્ઞાન તત્વનો નિશ્ચય કરીને તેની સિદ્ધિને અર્થે એટલે દશાની પૂર્ણતાને અર્થે પ્રસમ પ્રસમના લક્ષે આ નાસ્તિક કસાયનો ઉપસમ થાય એ હેતુથી જ્ઞેયતત્વ જાણવાનો ઈચ્છુક જીવ, જ્ઞેયતત્વની જાણવાની જેને જિજ્ઞાસા છે, તે સર્વ પદાર્થોને એટલે સ્વપર પદાર્થોને દ્રવગુણ પર્યાય સહિત જાણે છે. સામાન્ય રીતે જીવને ઉદ્ગળ પદાર્થ જણાતા ભૂતગોળ પદાર્થની વર્તમાન અવસ્થામાં વ્યામોહ થાય છે. કારણ કે શ્રી દ્રવગુણ પર્યાયથી જયારે પર પદાર્થને જાણે છે ત્યારે એ દ્રવગુણ પર્યાયનો અર્થ એ છે કે પર્યાય અનિત છે અને દ્રવપણે પદાર્થ શાશ્વત છે. કોઈ અનિત્ય અવસ્થા એ શાશ્વત ચીજ નથી. ચક્રવર્તી છ ખંડનું રાજ એને એક નજરે જોવે, એટ આ ગ્લાન્સ એક નજરે જોવે છ ખંડ, કે આમાં તો એટલી અનિત્યતા સિવાય બીજું કઈ દેખાતું નથી. લાખો વર્ષના આયુષ હોય તો શું દેખાય એને? અનિત્યતા દેખાય ત્યારે એમાં એનો એને રસ રહેતો, કેમ કે સ્વરૂપની નિત્યતા પૂર્વક એ અનિત્યતાને જોવે છે, એનો રસ એમાંથી ખલાસ થાય છે. એનો અર્થ એમ થાય છે કે જગતના વિષયનો કોઈ પણ પ્રસંગ હોય એમાં કઈ નિત્યપણું તો છે, બધું જ અનિત્ય છે. જ્યાં બધું જ અનિત્ય છે ત્યારે કોઈ અનિત્યતાના અનિત્યતાને પકડવી, પકડ કરવી એ નિત્ય એવા આત્માને અનુકૂળ છે, એ નિત્યને પ્રતિકૂળ છે. ખરેખર એમ જાણે જયારે પ્રસન્નના લક્ષે દ્રવ્યગુણ પર્યાય થઈ જાણે છે કે જેથી મોહાંકુરની બિલકુલ ઉત્પત્તિ થતી. આજે જે અનુકૂળ દેખાય છે કાલે તને પ્રતિકૂળ દેખાશે, વળી પરમ દિવસે તને પાછું અનુકૂળ દેખાશે. એવું જે તારું દેખવું છે એ કોઈ એનું કોઈ ઠેકાણું છે? વસ્તુ તો જે છે તે છે, એ એના દ્રવ્યગુણ પર્યાયમાં પરિણમે છે, પણ તારા દેખવાનું ઠેકાણું રહેતું. આજે રાગ કરે છે, ઘડીમાં દ્વેષ કરે છે, પાછો રાગ કરે છે, તેની સ્થિતિ બીજું પાછો દ્વેષ કરે છે. પછી કોઈ સ્થિરતા છે, સરકારની અસ્થિર પ્રસંગોમાં વિભાજિત ત્રણ અધિકાર છે. આમ ત્રણ સ્કંદોમાં વિભાજિત આ પરમ પવિત્ર પરમાગમ મુમુક્ષુઓને યથાર્થ વસ્તુ સ્વરૂપ સમજવામાં માનભૂત છે. જ્ઞાન તત્વ મૂળ તત્વ એ દ્વારા વસ્તુના સ્વરૂપનું પ્રસન્નના લક્ષ્ય યથાર્થ નિરૂપણ કરવામાં આવ્યું છે. જીન શાસનના વિશે ત્રણ સ્કંધ છે, બરાબર છે. પ્રથમ સ્કંધનું બરાબર છે, પહેલાનું વર્ણન લેવું છે ને. નામ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે, આમાં સાતમા પાને છે, છેલ્લો પરિક્રમા. અનાદિકાળથી પરસન્મુખ જીવોને હું જ્ઞાન સ્વભાવ છું અને મારું સુખ મારામાં જ છે એવી શ્રદ્ધા કદી થઈ નથી. આમ છે જ્ઞાન તત્વમાં શું કહેવા માંગે છે કે હું જ્ઞાન સ્વરૂપ છું અને હું જ સુખ સ્વરૂપ છું એવું શ્રદ્ધા એને કદી થયું. જ્ઞાને મારામાં છે અને સુખે મારામાં છે, એ તો મારું સ્વરૂપ છે એવું એને કદી સ્વીકાર્યું નથી. બાહ્ય અનુકૂળતામાં સુખ છે અને બાહ્ય પ્રતિકૂળતામાં દુઃખ છે એવું એને સ્વીકાર્યું છે, એને સાચું લાગે છે. એમ ખરેખર ન હોવા છતાં એને સાચું લાગે છે એમ કહે. એવી શ્રદ્ધા કદી થઈ નથી અને તેથી તેની હોશિયારી પરમ સન્મુખ વૃત્તિ કદી ટળતી. પરમાંથી સુખ લેવાની, સંયોગમાંથી સુખ મેળવવાની હોશિયાળી વૃત્તિ એની કદી છૂટી નથી. દીન થઈને, રાકો થઈને પોતાના સુખની ભીખ, જેની પાસે સુખ નથી એની પાસે માગ્યા કરે. સુખનો ભંડાર પોતે હોવા છતાં આવી આવી સ્થિતિ છે, ગડબડ આ રીતે છે. એને એવું સુખ સાચું લાગ્યું છે કે એને પરિણામની ચિકાસ છૂટતી નથી, એ સંબંધીની એની ચિકાસ છૂટતી નથી. જે માત્ર જાણવાનો વિષય છે ત્યાં આખાને આખો ટીંગાઈ જાય છે. આ પરિસ્થિતિ છે. એવા દીન દુઃખી જીવો ઉપર આચાર ભગવાને પરમ કરુણા કરી. દુઃખી જીવો છે, અરે દુઃખની અંદર આકુળ વ્યાકુળ થઈને તીવ્ર દુઃખ દુઃખના રસમાં જીવ ડૂબી જાય છે. એના ઉપર પરમ પરમ કરુણા કરીને આ અધિકારમાં જીવનો જ્ઞાનાનંદ સ્વભાવ વિસ્તારથી એક જ હેતુ છે. જીવ જ્ઞાન ને આનંદ સ્વભાવે છે એનું સ્વરૂપ સમજાયું. હું લેવા આવે એવું હોય તો જગતમાં કોઈ જીવ એ વાતમાં બાકી રહે નહીં કરી શકતો હોય તો. જે થવાનું તે થવાનું છે, એમાં તારું કયું કઈ થવાનું છે એ વસ્તુના સ્વરૂપમાં. એટલે એની તારી તારી એ સંબંધીની ચિંતાથી કાયર થશે એ પણ વસ્તુના સ્વરૂપમાં. તારા આનંદ ભાવની તને ચિંતા નથી. અનંત ભવના દુઃખના દૂરાની તને ચિંતા નથી. હોસ્પિટલમાં જાય, કઈ પ્રકારના ઓપરેશન, કઈ પ્રકારના રોગ, પ્રતિકૂળતાની બીકને લઈને કેટલાક માણસો તો હોસ્પિટલમાં જઈ શકતા નથી. એવી પરિસ્થિતિ જોઈ ન શક્યા. ભાઈ, એવા અનંત દુઃખનું બીજ છે એ સાજું રહે તો અનંત દુઃખ અંદરથી પાંગરે, અને એ બીજ બળી જાય તો અનંત સુખ એમાંથી પાંગરે. એની કોઈ ચિંતા તને નથી. અને 12 મહિનાનું તેલ ઘરમાં આવી જાય તો પછી ચિંતા. દરેક સિઝનમાં 12 મહિનાની ચીજ ઘરમાં ભરી લઈ જાય તો આ 1-12 મહિના, પછી બીજા ચોમાસે દુકાળ પડ્યો બહુ તો 1.5 વર્ષ 2 વર્ષનું કેટલું ભરીશ? પછી તો એ ખરાબ થઈ જાય છે. એ કઈ શાશ્વત ચીજ છે નહીં. એ તો પર્યાયથી પર્યાય અંતર પણ પામે છે. અમુક કાળે ત્યાં સુધી એની ચિંતા કરીશ. ચિંતા કરવા જેવી છે એ ચિંતા તો કરો. એક વાર તો તારા સ્વરૂપ પ્રાપ્તિની ચિંતા એવી કર કે જેને લઈને તને એ જાગૃતિને લઈને નિંદ્રા ઉડી જાય. પછી ન પ્રાપ્ત થાય એ વસ્તુના સ્વરૂપમાં. દુઃખી અને દીન અને દુઃખી જીવો ઉપર કરુણા કરીને જીવનો જ્ઞાનાનંદ સ્વભાવ વિસ્તારથી સમજાયો છે. તેમજ કેવળીના જ્ઞાન અને કેવળીના સુખ માટેની ધોધમાર ઉત્કૃષ્ટ ભાવના આવે છે. પ્રત્યેક સાધક જીવને પૂર્ણતાની ભાવના હોય છે એ પૂર્ણતાની ભાવનાનો ધૂર વાળો છે એવું અહીંયા જોવામાં આવે છે. સાધક છે ને પોતે પૂર્ણ, પોતાનું પૂર્ણ સ્વરૂપ પોતાના ધ્યેયમાં છે એટલે અવસ્થાની પૂર્ણતાની ભાવના ઉત્કૃષ્ટપણે હોય છે એ પણ અહીંયા જોવામાં આવે છે. ક્ષાયુ જ્ઞાન જ ઉપાધિ છે. ક્ષાયુ ક્ષમી જ્ઞાન વાળા તો કર્મ ભારને જ ભોગવે છે. ક્ષાયુ જ્ઞાન છે તે જ ઉપાધિ છે, કેવળ જ્ઞાન છે, જ્ઞાનની પૂર્ણતા જ ઉપાધિ છે. સૂક્ષ્મ જ્ઞાન વાળા ગમે એટલો સૂક્ષ્મ એનો વધેલો હોય તો પણ એ કર્મના ભારને ઉપાડે છે. આહા, બુજો ઉપાડે છે, ઉપાધિને ઉપાડે, ધારણ કરે છે, કર્મભારને ભોગવે છે. પછી શાસ્ત્રનો ઉઘાડ હોય કે દુનિયાદારીના વિષયનો ઉઘાડ હોય પણ એ બધા કર્મભારને ભોગવે. એની બિલકુલ કિંમત અહીંયા અધ્યાત્મના પ્રકરણમાં ગણવામાં આવતી. આમ છે, લોકોને જ્યાં આશ્ચર્ય થાય, ઓહો આનું જ્ઞાન, આની બુદ્ધિ, આનો ઉઘાડ બહુ છે એમ લાગે. ભાઈ અંતરસંગ થયા એના એની કોડીની કિંમત નથી. ઉલટાનું એ ક્લેશનું ને નુકસાનનું ને દુઃખનું કારણ થાય એવું વિપરીત જ્ઞાનનો વિભાવ સ્વભાવ જોવામાં આવે છે. પછી એકનું ક્ષાયુ જ્ઞાન જ ઉપાધિ છે. ક્ષાયુ ક્ષમી જ્ઞાન વાળા તો કર્મભારને જ ભોગવે છે. આ અધિકારમાં આ બધું કહેવા માંગે છે. આજે અવતરણ ચિહ્ન લીધું છે ને એનો અર્થ એ છે. પ્રત્યક્ષ જ્ઞાન જ એકાંતિક સુખ છે એટલે અંદરમાં નિર્વિકલ્પ નિરુપાધિક પ્રત્યક્ષ સમાધિ જ્ઞાન જે પ્રગટ થયું તે એક જ એકાંતિક સુખ સ્વરૂપ છે. તેમાં જ એકાંતિ સુખ છે. પરોક્ષ જ્ઞાન એટલે ઇન્દ્રિયોના આશ્રયે પ્રવર્તતું જ્ઞાન, પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠું મન, એના આશ્રયે પ્રવર્તતું જ્ઞાન તો અત્યંત આકુળ છે, ઘણા દુઃખરૂપ છે. કેવળ એનું અતિન્દ્રિય સુખ તે જ સુખ છે અને ઇન્દ્રિય જનિત સુખ તો દુઃખ જ છે. આ બારની અનુકૂળતા તે સુખ નથી પણ દુઃખ છે. બહુ સરસ ફટકો એ માર્યો છે કે ભાઈ જે અનુકૂળતામાં તું રોકાઈ જા છો, જે કસાયની મંદતામાં તારું રોકાવું થાય છે અને સંસાર વધે છે એ પોતે દુઃખરૂપ છે અને દુઃખની પરંપરાનું એ કારણ છે. છોડી દે વાત, એ તો દુઃખ જ છે. સિદ્ધ ભગવાન સ્વયમેવ જ્ઞાન સુખ ને દેવ છે. ઘાતી કર્મ રહીત ભગવાન નું સુખ સાંભળીને અરવિંદ 80મી ગાથા, ઘાતી કર્મ રહીત ભગવાન નું સુખ સાંભળીને પણ જેમને તેની શ્રદ્ધા થતી. અરવિંદ ભગવાન ના દર્શન કરીને એમ કે છે કે જેને અતિન્દ્રિય સુખની, આત્મિક સુખની એટલે પોતામાં રહેલા સુખની શ્રદ્ધા અને વિશ્વાસ આવતો નથી. કેમ કે એમને તો બહુ બાહ્ય આલંબન છે નહીં, અન્ન સુખમાં બિરાજમાન છે. જેમને તેની શ્રદ્ધા થતી નથી તેઓ અભવ્ય છે અથવા દુર્ભવ્ય. ભાઈ તમે અરવિંદ ભગવાનના દર્શન કરી, જો આત્મિક સુખ એટલે સુખ સ્વરૂપ એવો આત્મા જો તને ભાસતો નથી તો કાં તો તું અભવ્ય છો ને કાં તો તું દુર્ભવ્ય. જવાબદારી બહુ નાખી છે. આ તો એવી વાત છે કે એક સાથે અનંતો નફો, લાખો કરોડો અબજોનો નહીં પણ અનંતો નફો ઊભો છે અને એ તને જો દેખાય નહીં તો તારા જેવો મૂંડ કોઈ છે એમ ચોખ્ખું કે છે. સીધી વાત છે. બીજું એમાં કઈ બીજું એકલો હોશિયારી કામ આવે હું બહુ સીધી વાત કરે છે. જો આ અરિયન પરમાત્મા એના ઉપરથી તને તારું સ્વરૂપ ભાષે છે, શું કહી શકું? નહીતર કાં તો તું દૂર ભોગવી છો, કાં તો અભવી છો. કોઈ કહે તો ચાનક ચડે, આ તો આચાર્ય કહે છે એવી વાત છે. એમ અનેક અનેક પ્રકારે આચાર્ય ભગવાને કેવળ જ્ઞાન ને અતિન્દ્રિય પરિપૂર્ણ સુખ માટે પુકાર કર્યો. અનેક વિવિધ પ્રકારે ફેરવી ફેરવીને મૂંઢપણાનું, જીવના મૂંઢપણાનું નિરાકરણ કર્યું. દેવગુરુ શાસ્ત્રના વિષયમાં, દ્રવગુણ પર્યાયના વિષયમાં, તેના સુખ દુઃખના વિષયમાં એનું મૂંઢપણાનું નિરાકરણ કર્યું. કેવળીના જ્ઞાન અને આનંદ માટે આચાર્ય ભગવાને એવી ભાવભીની ધૂન મચાવી છે કે તે વાંચીને સહેજે એમ લાગી જાય કે વિદેહવાસી સિમંદ ભગવાન પાસેથી આવીને કેવળી ભગવંતોના ટોળા પાસેથી ભરતક્ષેત્રમાં આવીને તુરત જ કદાચ આચાર્ય ભગવાને આ અધિકારથી પોતાની હૃદયની ઉર્મીઓ વ્યક્ત કરવી. શું કહેવામાં કેવળીના જ્ઞાન અને આનંદ માટે આચાર્યદેવને ઘણી ભાવભીની, તેમાં ઘણો ભાવ ભર્યો છે એવી જાણે ધૂન ઉપડી છે એમ વાતને વારંવાર નિરૂપણ કરે છે. પછીમાં છે બીજો અધિકારની બીજી વાતની વળી પછી ફરી એની શરૂઆત કરે છે. એ ઉપરથી એમ અનુમાન થયું છે કે કુંકુંદાચાર્યદેવ મહાવીરમાં ગયા હતા અને ત્યાં કેવળી ભગવંતોના ટોળામાં રહ્યા હતા. મહાવીર ભગવાન, મહાવીર માં સુંદર ભગવાનના સંસ્મરણમાં ગયા, લાખો કેવળીના ટોળા હોય, આમ તો 500 ધનુષ નીચે નીચે કેવળ જ્ઞાન થાય ત્યારે બિરાજમાન થાય છે. પણ કેટલા જાણે આકાશમાં તારા હોય, કરોડ લાખો કેવળી જોવામાં આવે. કેવળી જોવામાં આવે ને કેવળી થતા જોવામાં આવે, નજરો નજર ટીમર લઈ જાય તો સારું એમ થાય ને ભાઈ. પણ આયા કેવળ જ્ઞાન બિરાજમાન એને જોઈએ. જાણે એમાંથી આવીને ભરત ક્ષેત્રમાં તુરત જ આ અધિકાર પોતે રચ્યો હોય, કેમ કે એમને વિશેષ ભાવ ચાલુ રહ્યો હોય. એ રીતે જ્ઞાન અને સુખનું અનુપમ નિરૂપણ કરી આ અધિકારમાં આચાર્ય ભગવાને મુક્ષુઓને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખની રુચિ તથા શ્રદ્ધા કરાવી કહ્યું છે. એટલા માટે કે જો ભાઈ આ ભંડાર તારામાં ભર્યો છે અને એ ભંડારની ચાવી એ તારા હાથમાં છે, ભંડાર તારી પાસે છે અને એની ચાવી એ તારી પાસે છે. હવે તું ભીખ માંગે છો એ તો નરી મૂર્ખાય છે. એની ચાવી લાગુ કરવાની રીત પણ બતાવે. હવે તો તારી આવશે વાત ઊભી છે, એ સિવાય બીજું કાંઈ આત્મું ક્યાંથી મળે. અને છેલ્લી ગાથાઓમાં આવા શાસ્ત્રો હોય, આવા શાસ્ત્રોના રહસ્યને ખોલનારા હોય એવા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે જો અર્પણતા એ જીવને ના આવે પછી તો એને કાંઈ કહેવાનું રહેતું. એની પછી પક્કડ ઊંધી છૂટે એ આશા રાખવા જેવી. અને છેલ્લી ગાથાઓમાં મોહરાગ દ્વેષને નિર્મૂળ કરવાનો, જીનોક્ત યથાર્થ ઉપાય સંક્ષેપમાં દર્શાવ્યો એ પછી બાણું ગાથા સુધીમાં મોહનો નાશ કરવાનો ઉપાય બતાવ્યો. તેમાં પ્રથમ પદાર્થનું સમ્યક એટલે સાચું દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ વર્ણવે છે. પદાર્થ છે તે દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ છે. સમ્યક જ્ઞાન જ્યારે થાય છે એટલે આત્માભિમુખ જ્ઞાન હોય છે ત્યારે એ સ્થિર અને મધ્યસ્થ જ્ઞાનમાં વિતરાગી જ્ઞાનમાં પદાર્થ દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ ભાષે છે. પદાર્થ દ્રવ્ય સ્વરૂપ છે. પ્રમાણમાં વિષય લેવો આખો જે પદાર્થ છે તે પદાર્થ છે અથવા એ દ્રવ્ય સ્વરૂપ છે. દ્રવ્ય છે ને સમય સમયે એમાંથી પર્યાય દ્રવ્ય છે. એમ પાણી ભરેલા ઘડામાંથી પાણી જમે છે એમ કહેવાય છે ને. પાણી જમે છે એમ પદાર્થમાંથી પર્યાય નું દ્રવ્યું થાય છે. સમય સમય પર્યાય માંથી નિકાલ કરે છે. એ પદાર્થ દ્રવ્ય સ્વરૂપ છે. એ દ્રવ્યો છે એટલે પદાર્થો છે તે ગુણાત્મક છે. ગુણાત્મક છે એટલે એમાં સ્વભાવો એના રહેલા છે. જગતમાં જીવ અજીવ વગેરે જે પદાર્થો છે જળ ચેતન એ જળચેતન પદાર્થોમાં તેના ચેતે પદાર્થના ગુણો રહેતા તેથી પદાર્થને ગુણાત્મક કહેવામાં ગુણો જેનું સ્વરૂપ છે તેને ગુણાત્મક કહેવામાં આવે છે. એ રીતે અને વળી આ તો ચોખ્ખું વિજ્ઞાન છે. અને વળી દ્રવ્ય તથા ગુણોથી પર્યાય જે થાય છે અવસ્થા વિશેષ થાય છે એ રીતે એ પર્યાયનું સ્વરૂપ છે. હવે આત્મદ્રવ્યગુણ પર્યાયમાં પર્યાપ્ત છે પણ અધ્યાત્મ શાસ્ત્ર હોવાથી અધ્યાત્મનો વિષય દ્રવ્યાનુયોગની સાથે સાથે આચાર્ય ભગવાન લેતા જાય છે. દ્રવ્યાનુયોગના વિષયમાં તો દ્રવ્યગુણ અને પર્યાયનું આ પ્રકારે સ્વરૂપ છે એટલું કહે એટલે એ વાત સમાપ્ત થઈ. પણ હવે એમ કહે છે કે પર્યાયમાં મૂંઢ તે પર સમય છે. પર સમય એટલે મિથ્યા દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિનું વ્યાખ્યા સાથે સાથે કરી કે જે જીવ ફક્ત પર્યાયમાં મૂંઢ છે અથવા અનિત્ય અવસ્થામાં જેને વ્યામોહ થાય છે અથવા જે દ્રવ્યગુણને નહીં જોતા ફક્ત પર્યાય રૂપે જ અવસ્થાને જાણે છે ને જોવે છે તેને પર્યાય મૂંડ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. અહીંયા એને ઉતારીએ તો આ રીતે છે કે આ જીવ કોઈ પૂર્વકર્મના યોગે મનુષ્ય થયો. મનુષ્ય થયો અને મનુષ્ય થયા પછી એનો કુટુંબ પરિવાર આદિ વાળો થયો. જન્મ ત્યારે મા બાપ હતા મોટો થયો એટલે બેરા છોકરા વગેરે. હવે એ બધી એની અવસ્થા વિશેષ છે. એ અવસ્થા વિશેષ જેવો ને જેટલો જ માનવો એ મિથ્યા દ્રષ્ટિ પણ છે અને મોટામાં મોટો એ અધર્મ છે. કેમ કે પાયામાં એ માન્યતા રાખતા અનેક પ્રકારના દુઃખ અને કષાયની ઉત્પત્તિ, રાગદ્વેષની ઉત્પત્તિ જીવને થાય છે. આમ છે એટલે છેલ્લું નાખ્યું કે પદાર્થો ગુણાત્મક કયા છે અને દ્રવ્યગુણોથી પર્યાયો થાય છે. પણ એ દ્રવ્યગુણોથી જે પર્યાયો થાય છે એ પર્યાયોમાં અનાદિથી વિકારી પર્યાયો થાય છે એવો જીવ પોતાને માને છે કે હું તો આવો જ છું, એને પર્યાય મૂંડ પર સમય મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. કે જે અનંત જન્મ મરણનું બીજ છે, અનંત જન્મ મરણનું એ બીજ છે. આ વાત આધ્યાત્મિક દ્રષ્ટિથી આચાર્ય દેવે મૂળ ગાથામાં નાખી છે. અહીં તો બંને તત્વોનું નિરૂપણ કરવું છે કે પદાર્થ દ્રવ્યગુણ પર્યાય વાળો છે, તો પણ અધ્યાત્મના વિષયને સાથે રાખીને એમ કહે છે કે જગતના મિથ્યા દ્રષ્ટિ જીવો પર્યાય મૂંડ થઈ રહ્યા છે, એને પર્યાય મૂંડ પણ ટાળવા જેવું છે.